સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ નંબર 213 પ્રસારણ તારીખ 31 માર્ચ 2011. શિયાળો પાક ખળામાં પહોંચી જતા હાશ અનુભવતા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
હું આબુન, આ શિયાળુ પાક હજી તો ઘરમાં નથી આવ્યો, ત્યાં તો ચોમાસુ પાક માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતને એક દાડો પગ વારીને બેહવાનો ટાઈમ જ ક્યાં હોય છે. બોલો
તો મુકેશભાઈ, એનું નામ જ ખેતી ને. અને પાક સમોસૂત્રો ખળામાં પહોંચાડ્યા પછી કેટલીક કાળજી તો લેવી જ પડતી હોય છે,
નહીતર આખી સીઝન ની મહેનત નું મળવું જોઈએ એવું ફળ ના મળે.
આ પાક તૈયાર થઈ ગયા પછી વળી એવી ચઈ ખાસ કાળજી લેવાની હોય છે. ઉમાબુન,
મુકેશભાઈ તમે કેમ ભૂલી જાઓ છો, DSC અને સજ્જતા સંઘ દરેક સીઝન પછી યાદ અપાવતા રહે જ છે કે તૈયાર પાકમાં વધારે પડતો ભેજ ના હોય એનું ખાસ ધ્યાન રાખજો.
હા, નહીતર પાક કોથળામાં કે કોઠીમાં ભર્યા પછી એમાં ફૂગ લાગવાની અને પાક બટાઈ જવાની શક્યતા વધી જાય છે.
હવે તમારી વાત સમજાઈ પણ ખરી અને યાદ પણ આવી. હો,
કઈ વાત યાદ આવી?
એ જ કે શિયાળુ હોય કે ચોમાસુ પાક, એને તડકામાં બરાબર સૂકવીને એમાં ભેજનું પ્રમાણ 7-8% રહે, ત્યાર પછી જ એને બારદાનોમાં કે કોઠીમાં ભરવાના.
એ પણ એકાદ રાત ઓસરી કે ઓરડામાં ઠંડો થવા દીધા પછી જ.
હા, અને ઘઉં, કઠોળ કે પછી એવી ખાદ્ય ચીજો જો ઘર ઉપયોગ માટે ભરવાની હોય ને, તો એમાં તો વળી ખાસ કાળજી લેવી જોઈએ.
હા, એટલે કે એમાં લીમડાના પાન, થોડી રાખ વગેરે ભેળવવાના હોય તો એ પણ ભેળવવા જોઈએ.
પણ એકાદ અઠવાડિયામાં જ બજારમાં વેચી નાખવાના હોય તો એમાં શું ફરક પડી જવાનો છું માબુન?
મુકેશભાઈ, રાયડો, જીરું, ધાણા કે મગફળી જેવા પાકોમાં જો ભેજનું પ્રમાણ વધારે હોય તો એક અઠવાડિયામાં ઘણો મોટો ફરક પડી જાય છે. એમાં ફૂગ થઈ જાય છે અને એ ફૂગ છેક એના દાણા કે તેલ સુદ્ધામાં પણ પહોંચી જાય છે.
તો વિદેશના લોકો અને હાથે ના ડાળે ને, એ લોકો તો ફૂગથી બહુ ગભરાય. કહું છું,
અરે ગભરાવાની જ વાત છે, એમનો ગભરાટ સાચો છે મુકેશભાઈ. ફૂગ વાળું તેલ કે એમાંથી બનેલી વાનગી ખાવામાં આવે ને તો પેટથી લઈને ચામડી સુધીની અનેક બીમારીઓ થવાની શક્યતા છે. એટલે આવો ફૂગ વાળો માલ જો વિદેશમાં નિકાસ કર્યો હોય ને તો પાછો જ આવે અને વેપારીને મોટું નુકસાન જાય.
હા, અને વેપારી એવો ફૂગ ચડેલો માલ ખરીદે જ નહીં, આમ છેવટે નુકસાન આપણને ખેડૂતને જાય. તમને ખબર છે, માત્ર સાચવણીની બેકાળજીના લીધે આપણા દેશમાં દર વર્ષે કરોડો અબજો રૂપિયાની ખેત પેદાશો સડીને નકામી થઈ જાય છે.
બિલકુલ સાચી વાત છે.
હેડો, પાકમાં વધારે ભેજ ના રહે એની કાળજી ખેડૂતો લે, પણ પેલી જીવાત કે ઉંદરોનું શું કરવું, એ તો નુકસાન કરવાના જ છે ને ભાઈ.
કેમ મુકેશભાઈ, આ સિમેન્ટમાંથી બનાવેલી પાકી કોઠીઓ કે લોખંડના પીપ વાપરીએ અથવા તો આપણો પાક જંતુ મુક્ત ગોડાઉનમાં મૂકીએ તો નુકસાન પણ નિવારી શકાય.
ટૂંકમાં કુદરત હારી ઉપજ આપે એ પછી જ એને બરાબર હાચવાનું કામ ખેડૂતે જ કરવાનું હોય છે.
બિલકુલ સાચું.
ધાનને ધૂળ બનાવીને ખાઈએ તો એ માટે બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી, દોષ આપણા પોતાનો જ છે.
અને ખેતીમાં આપણને આવો કોઈ દોષ ના આપે એટલા માટે જમીનની પણ પૂરતી કાળજી લેવી જોઈએ.
શંભુભાઈ, જમીન વળી બીજી શી કાળજી લેવાની હોય, હે? આ પાક લેવાઈ જાય એટલે બરાબર ખેડી નાખીએ અને ઉનાળામાં પાણીની સગવડ ના હોય તો થોડા દાડા તપવા દઈએ અને ચુમાહુ નજીક આવે એટલે પહેલા દેશી અને પછી રાસાયણિક ખાતરો નાખી અને પાક વાઈ દેવાનો. એમાં અમારી બીજું શું કરવાનું હોય?
ના મુકેશભાઈ, ત્યાં જ આપણી ભૂલ થાય છે. છોડમાં રહેલા 60 થી વધુ તત્વોમાંથી તેના વિકાસ માટે 16 થી 17 તત્વોની જરૂર પડે છે અને આ તત્વોમાંથી આપણે જે પાક લેવાનો છે એને કયા તત્વોની વધુ જરૂર પડશે, આપણી જમીનમાં આ તત્વોનું પ્રમાણ કેટલું છે, આપણા બોર કે કૂવાનું પાણી પાકને માફક આવી શકે એમ છે કે નહીં વગેરે બધી ચકાસણી કરાવી લેવાનો આ યોગ્ય સમય છે.
એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય તત્વો ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક જેવા ગૌણ તત્વો. કયા તત્વો?
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક.
ગંધક આવા ગૌણ તત્વો અને લોહ, મેંગેનીઝ, જસત એટલે કે ઝીંક, તાંબુ એટલે કે કોપર, બોરોન, મોલિબ્ડેનમ, ક્લોરિન અને સોડિયમ જેવા સૂક્ષ્મ તત્વોમાંથી કયા તત્વની ઉણપ છે એ જાણી લેવું તો ખૂબ જ જરૂરી છે.
હા, અને એટલે જ આપણે દર વર્ષે આ થોડી નવરી મોસમમાં એક ખાસ પેટા શ્રેણી ચલાવીએ છીએ જેનું નામ છે જમીન સુધારો ઉત્પાદન વધારો.
ઉમાબુન, તો મને એ કહો કે ચા ખેડૂતને એની જમીન સુધરે અને ઉપજ વધે એવું ના ગમતું હોય, હે? પણ જમીન સી રીતે સુધારવી અને એની ઉપજની તાકાત વધારવી એની ખબર તો હોવી જોઈએ કે? એ જાણવું સી રીતે?
જમીનનો અભ્યાસ કરીને મુકેશભાઈ, સરકારે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું છે એ તો તમને બધાને જ ખબર છે, હે?
એ તો જાણતા જોઈએ ને ભાઈ.
હા, તો એ સોઇલ હેલ્થ કાર્ડ ગામવાર જમીનના 20 જેટલા નમૂના એકઠા કરાવી એ જમીનનું પૃથ્થકરણ કરાવી ગામના ખેડૂતોને આપવામાં આવે છે.
પણ એમાં તો આખા ગામની જમીનનો અંદાજ આલેલો હોય છે કે તમારા ગામમાં કયા કયા પાકો થશે અને કયા કયા ખાતરો ખાસ આલવા પડશે. પણ કેટલીક વાર તો રામભાઈના ખેતરોમાં સારો પાક થાય અને લખમણભાઈના ખેતરોમાં સારો પાક ના થાય, એવું બનતું હોય છે.
બસ અહીં જમીનના પૃથ્થકરણની ચકાસણીની ખાસ જરૂર પડે છે. શક્ય હોય તો દર વર્ષે, નહીંતર એકાંતરા વર્ષે, દર 2 હેક્ટરે એટલે કે 5 એકરે એક નમૂનાની ચકાસણી તો કરાવવી જ જોઈએ.
હા, સાથે આપણા કુવા કે બોરના પાણીની પણ પૂરતી ચકાસણી કરાવવી જોઈએ. અને એમાં આપણે જે પાક વાવવા માંગીએ છીએ એ પાકને જરૂરી તત્વોમાંથી જે તત્વોની ઉણપ જણાય તે જ ખાતર સ્વરૂપે આપવા જોઈએ.
હા,
મને લાગે છે કે હવે કઈ ખેડૂત ભાઈબુનોને બરાબર ગેડ પડી હશે કે જમીન અને પાણીની ચકાસણી શા માટે કરાવવી જોઈએ. હે શંભુભાઈ, આમ તો દર વર્ષે આની વિગતે વાત કરાય જ છે, પણ અમારું ખેડૂતોનું કેવું છે કે લખી કશું ના રાખીએ એટલે ભૂલી જઈએ. તો આજ ફરીથી એ સમજાવી દો કે જમીનનો નમૂનો લેવો શી રીતે.
ના હો, હવે તો ખેડૂત ભાઈઓ બહેનો બધી માહિતી રેકોર્ડ કરતા કે નોંધતા થયા જ છે. અને એવું ના કર્યું હોય તો DSC ના અવાજ ઓટલાનો ફોન નંબર 0 79 30 14 20 00 એ જોડીને માહિતી વિભાગમાંથી સાંભળી લેતા પણ થયા છે.
પણ તોય આ તો ફરીવાર વિગત વાત તો કરી દો ભાઈઓ.
તો સાંભળો મુકેશભાઈ, પહેલું તો 5 એકરના ખેતરમાં 20-25 જગ્યાએ નિશાની કરવી. કેટલી જગ્યાએ નિશાની કરવાની?
20-25 જગ્યાએ.
હા, 5 એકરમાં. અને પછી સર્પાકારે ચાલતા આડી અવળી હારમાંથી 10-12 જગ્યા નમૂનો લેવા માટે પસંદ કરવાની.
સમજી ગયો. એ બધી જગ્યાઓ પરથી 100-200 ગ્રામ માટી એકઠી કરી લેવા.
ના ના ના, જોજો એવું કરતા, એ 10-12 જગ્યાએથી ઉપરના ભાગમાંથી ઘાસ, કાકરા કે કચરો દૂર કરી નાખવાનો, બરાબર? પછી કોદાળી કે ખુરપીથી ઉપરથી પહોળો અને તળિયેથી સાવ સાંકડો, એટલે કે અંગ્રેજી V આકારનો 15-20 સેન્ટીમીટર ઊંડો ખાડો કરવાનો.
સમજ્યા મુકેશભાઈ? આપણે પેલી જીતની નિશાની માટે પહેલી 2 આંગળીઓ બતાવીએ છે કે નહીં? એવો 6-8 ઇંચ ઊંડો ખાડો.
બરાબર, સમજાઈ ગયું. પછી એ બધી માટી લઈ લેવાની?
ના, એ માટી તો ત્યાં જ પડી દેવા દેવાની. પણ ખાડાની એક બાજુથી 2-5 સેન્ટીમીટર એટલે કે 1-2 ઇંચનો થર ખુરપીથી કાપી લેવાનો. આ માટી ખાડામાં જ એકઠી થશે અને એ તગારામાં ભરી લેવાની.
ટૂંકમાં ઉપરથી નીચે જમીનનો થર લઈ અને તગારામાં ભરી લેવાનો.
બરાબર. જો આ માટી ભીની હોય તો એને ઝાડના છાંયડે સૂકવીને કોરી થવા દેવાની.
બરાબર.
માટી સુકાઈ જાય એટલે એ બધી માટી બરાબર ભેળવી દઈ એનો એક સમચોરસ ઢગલો કરવાનો.
હા, અને નીચે પ્લાસ્ટિક કે કંતાન પાથરવાનું.
હા, એ તો એમાં જ હોય ને, નહીતર બીજી માટી હોય પાછું મોય મિક્સ થઈ જાય.
સમજી ગયા તમે. હવે એમાં સામસામા ખૂણા જોડતી લીટી દોરવાની,
એટલે ચોરસના 4 ભાગ થાય.
બસ એ 4 માંથી બાજુના બે ભાગ કાઢી નાખવાના અને સામસામા ભાગની માટી રહેવા દઈ એને ફરી ભેળવીને એવો જ નાનો સમચોરસ ઢગલો કરવાનો.
એના ફરી ચાર ભાગ કરી ડાબા જમણા ભાગ કાઢી નાખવાના અને સામસામા બે ભાગ રાખી મૂકીને ફરી એ જ રીતે સમચોરસ ઢગલો કરી નાખવાનો.
પણ આવું ક્યાં સુધી કરવાનું ભાઈ સાહેબ?
જ્યાં સુધી આપણી પાસે એકાદ કિલોગ્રામ જેટલી માટી બચે ત્યાં સુધી.
બરાબર બરાબર. પછી શું કરવાનું? એકો
પછી શું કરવાનું હોય મુકેશભાઈ? એ માટી પ્લાસ્ટિકની મજબૂત થેલીમાં અથવા કાપડની થેલીમાં ભરી દેવાની. થેલીની અંદર એક કાગળમાં ખેડૂતનું નામ, સરનામું, ખેતરનો સર્વે નંબર, નમૂનો લીધાની તારીખ, કયો પાક વાવ્યો હતો અને કયો પાક વાવવા માંગીએ છીએ, આપણો ફોન કે મોબાઈલ નંબર, આ બધી વિગતો લખી એ કાગળ ગળી વાળીને પ્લાસ્ટિકની નાની થેલીમાં સીલ કરી માટી સાથે મૂકી દેવાનો.
પછી થેલીને બરાબર સીવી થેલી ઉપર પણ એની એ જ વિગતો મોટા અક્ષરે વંચાય એ રીતે લખવાની અને પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આપવાની.
પણ લેબોરેટરી ક્યાં આવી એની તો ખબર હોવી જોઈએ ને ભાઈ.
મુકેશભાઈ, સાબરકાંઠા જિલ્લામાં તો DSCA પોતે જ ખેડૂત સારથી વાન શરૂ કરી છે, એટલે ત્યાં તો ખેડૂત ભાઈઓ બહેનોને જમીન અને પાણીની ચકાસણી કરાવવાની સરળતા થઈ જ ગઈ છે.
હા, બાકી દરેક જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા મથકે જમીન ચકાસણી પ્રયોગશાળા આવેલી જ હોય છે.
એ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત માલિકીની ખાતર ઉત્પાદક કંપનીઓ એટલે કે GSFC, GNFC અને IFFCO દ્વારા અનેક સ્થળે જમીન ચકાસણી પ્રયોગશાળાઓ ચલાવાઈ રહી છે. આવી કોઈ પણ એક પ્રયોગશાળામાં જમીનનો નમૂનો મોકલી આપવાનો.
બરાબર.
હા, એટલે આપણી જમીનમાં કયા તત્વો છે, કયા તત્વોની ઉણપ છે અને તે ઉણપ દૂર કરવા આપણે જે પાક લેવાના છીએ તે માટે કયા કયા પોષક તત્વો આપવા પડશે એની ભલામણ સાથેની લેખિત માહિતી મળી જશે તમને.
બરાબર.
મુકેશભાઈ, આવી જ માહિતી સાથે એક ચોખ્ખી બોટલમાં આપણા કૂવાનું કે બોરનું 1 લિટર પાણી મોકલીને એનો રિપોર્ટ પણ મંગાવી જ લેવાનો, એટલે ખાતરના નામે એક પૈસો ખોટો નહીં બગડે.
વાહ 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 શંભુભાઈ, આ તમે ને ઉમાબુને આ તો ખૂબ કોમની વાત કરી. પણ હવે સમય બગાડવો પાલવે એમ નહીં ભાઈ, અહીંથી ઉભા થવાનો સમય થવા આવ્યો છે.
હા હા મુકેશભાઈ, બસ આ ઇનામી સવાલ પૂછી લઈએ એટલી વાર. DSC માંથી પરેશભાઈએ મોકલી જ આપ્યો છે, લો તમે બંને વાંચો.
લાવ લાવ. તો ભાઈઓ બુનો, આજનો 213મી કડીનો ઇનામી સવાલ એ છે કે પાકના વિકાસ માટે 3 મુખ્યની હંગાત કયા 3 ગૌણ તત્વો જરૂરી છે?
તો મિત્રો સવાલ બરાબર સાંભળ્યો ને, ફરી બોલું છું, પાકના વિકાસ માટે 3 મુખ્યની સાથે કયા 3 ગૌણ તત્વો જરૂરી છે?
આજથી તો દર ગુરુવારે સાંજે જ મળવાનું શરૂ થઈ ગયું છે, એટલે આજે 0 27 17 235 995 એ નંબર પર પણ મિત્રો મળશે જ. બાકી તમારા જ અવાજમાં જવાબ રેકોર્ડ કરાવવા અવાજ ઓટલાનો નંબર 0 79 30 14 20 00 તો છે જ.
અને ફોન હંગાત પત્ર લખી જ નાખવાનો. જો સરનામું તો યાદ જ હોય, સજ્જતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહોંચે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ફોન અને પત્ર દ્વારા તમારી ખેતીને લગતી મૂંઝવણો જણાવતા રહેશો તો તેનો ઉકેલ પણ જલ્દી મળશે જ. અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા કરાતો આ પ્રયાસ સાર્થક થશે.
એટલે સંપર્ક કરતા રહેજો અને વધી રહેલી ગરમીમાં તમારું અને તમારા કિંમતી પશુઓનું તેમજ પાકનું ધ્યાન રાખજો. એટલી ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.